તારીખ 28/2/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 89.
સમ્યક સન્મુખ જીવ કે જેને સમ્યકની ઘણી નજીકતા વર્તે છે અને જે અલ્પકાળમાં અવશ્ય સમ્યક પામવાનો છે તેનો વિશદ ભાવવાહી ચિતાર્થ કરો. આવી તૈયારી વાળા જીવને સમ્યક દર્શન પહેલા તત્વ શ્રવણમાં વાંચનમાં પોતાના પૂર્ણ જ્ઞાયક સ્વરૂપની ને લક્ષ્ય પ્રવૃત્તિ થાય છે. તત્વાભ્યાસની આવી અનેકવિધ ભૂમિકામાં અનેકવિધ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિની વિવિધતા થવા છતાં લક્ષ્ય સળંગ એક જ પોતાના પૂર્ણ જ્ઞાયક સ્વરૂપનું રહે છે. ચિંતન માંચન શ્રવણ પ્રવૃત્તિની વિવિધતા હોય પણ લક્ષ્યમાં વિવિધતા નથી. લક્ષ્ય એક પોતાના સ્વરૂપનું જે ભાષણમાં આવ્યું એનું લક્ષ્ય રહે છે. માત્ર લક્ષ્ય રહે છે એટલું જ નહીં, પૂર્ણતાનું જોર પણ સાથે રહે છે. તેમ કહીને પ્રગટિત એટલે પ્રગટ થયેલા પુરુષાર્થને પણ અહીંયા દર્શાવ્યો છે. તેમજ આ ભૂમિકામાં સ્વભાવની લગ્નિ રુચિ પણ અસાધારણ વધી જાય છે કે જેને લઈને તે સમ્યક દર્શન પ્રત્યે આગળ ને આગળ વધી રહ્યો છે. જાણે કે અપ્રતિહત ભાવે આગળ વધી રહ્યો છે તેવું અનુભવપૂર્ણ વચન આ ભૂમિકાના સૂક્ષ્મ ભાવોને પ્રકાશિત કરતું જે ગુરુદેવ શ્રીએ વ્યક્ત કરેલ છે એ એમના પોતાના અનુભવથી આ વાત એમણે કરી છે. અને એવો જ અનુભવ સમ્યક સન્મુખ આવેલા દરેક જીવોને થાય છે એ પોતે મેળવણી કરી શકે. પરિણામ જે સાંપ્રત અને ભવિષ્યના મુક્ષ સમાજનું ભાન સ્વભાવ એવો સૂક્ષ્મ વિષય એમણે વ્યક્ત કર્યો છે. એ બહુ મોટી વાત છે. હા, પછી લક્ષ્ય છે અને એનું જોર પણ લબ્ધનું જોર ઘણું છે એટલે ઉપયોગ છે એ સફળ થવાનું કારણ બને છે. લબ્ધ ઉલટું હોય તો ઉપયોગ સફળ નથી થતો અથવા ઉપયોગ યથાર્થપણે પ્રવર્તતો નથી એમ બને. મળી આવી સમ્યક દર્શનની તૈયારી કરવાની પ્રેરણાવાચક તેઓ શ્રીનું વચનામૃત 304 પણ અત્રે ઉલ્લેખનીય છે. સમ્યક દર્શનની પ્રેરણા મળે, સમ્યક દર્શન માટે તૈયારી કરવાની પ્રેરણા મળે એવું એક પ્રયોગ સંબંધીનું આ વચનામૃત છે. ગુરુદેવનું કે આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. પ્રયોગ છે એ પુરુષાર્થની ભૂમિકા શરૂ કરે છે. એ પહેલા જે વિચાર છે એ વિચારણાનો પુરુષાર્થનો તબક્કો નથી. લીધો વિચારણાના સ્તરે પુરુષાર્થ નથી, પ્રયોગના સ્તરે પુરુષાર્થ છે. પ્રયોગ શરૂ કરે ત્યારથી પુરુષાર્થ ચાલુ થયો. અને એ પુરુષાર્થનો એવો ઉપાડાવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ પોતાના પદાર્થને લક્ષમાં લઈને એની જે માનતા છે એ માનતા માટે એમ નિરાલંબનપણે, નિરાલંબનપણે એટલે વિકલ્પના અવલંબન વિના, પુસ્તકના ગ્રંથના અવલંબન વિના, પણ સ્વરૂપના અવલંબનથી, આ વાસનમાં જે સ્વરૂપ આવ્યું છે એના અવલંબનનો અહીંયા નિષેધ નથી, પણ કોઈ વિકલ્પનો કે કોઈ ગ્રંથના અવલંબનનો અહીંયા વાત નથી. હું આવો મહાન પદાર્થ એમ પોતાના અવલંબને એમ નિરાલંબનપણે કોઈના આધાર વિના, કોઈ બીજાના આધાર વિના, અધરથી એટલે સ્વરૂપ લક્ષે જ ધૂમ ચાલતા ચાલતા એવો રસ આવે, પોતાને એવો રસ આવે સ્વરૂપનો કે બહારમાં આવવું ગૂઠે, એ ભાવથી બહાર આવવું એને ગમે નહીં. હજુ છે તો વિકલ્પ, અહીંયાથી વિકલ્પ ચાલુ છે, પણ એમ જ લાગે કે આ હું, આ હું એમ ગોલનનું જોર ચાલતા ચાલતા નિર્વિકલ્પ સ્વરૂપના ગોલનનું જોર ચાલતા ચાલતા વિકલ્પો છૂટીને અંદરમાં ઉતરી જાય છે એટલે નિર્વિકલ્પ થઈ જાય છે દશામાં. વિકલ્પ સહિત પણ જોર ચાલે, વિકલ્પ વિકલ્પ છે ને, જોર પાછળ જુદું એ પુરુષાર્થનો પર્યાય છે. જોર છે એ પુરુષાર્થનો પર્યાય છે, એના ઉપર સ્પષ્ટીકરણ પાછળ લીધું છે. એક એક વચનામૃતનો ઉદાહરણ કરીને એના ઉપર સ્પષ્ટીકરણ આપીએ છીએ. જુઓ અહીં પ્રયોગની વાત કરી છે ગુરુદેવે, અહીંયા પ્રયોગની વાત કરી. ઘણા એમ કે છે ગુરુદેવ ક્યાં પ્રયોગની વાત કરતા હતા, આવડી નવી વાત ક્યાંથી આવી? પોતે તો કઈ પ્રયોગ સંબંધી કઈ વિચાર્યું ન હોય, કઈ પ્રયોગ કર્યો ન હોય. બીજી ગુરુદેવની વાત આવી હોય તો ધ્યાન ગયું ન હોય, પછી એમ કે પણ ગુરુદેવ ક્યાં પ્રયોગની વાત કરતા હતા? ત્યારે પ્રયોગની વાત ક્યાંય નવી તો નથી ને કરી છે. હું અહીં પ્રયોગની વાત કરી છે એટલે કે માત્ર વિચાર કરવાની વાત કરી નથી, જોકે વિચાર દશા વિના જ્ઞાન દશા થતી નથી, એટલે કે બીજી કોઈ ક્રિયાથી જ્ઞાન દશા થવાની ચર્ચાનું પણ અહીં સ્થાન નથી. તત્વ વિચાર હોય છે એ વાત જરૂર છે, બીજી કોઈ ક્રિયાથી તો કાંઈ જ્ઞાન દશા થાય નહીં. અને તત્વ વિચારણામાં પણ સ્થૂળ વિચારણા છોડીને સ્વભાવની સૂક્ષ્મ વિચારણા ચાલે તે પછી જ્ઞાન દશા સંભવે છે તેવો ક્રમ છે, એ વિચારણાનો પાસો છે. પરંતુ અહીં પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વિષયને સૂક્ષ્મ વિચાર ઉપરાંત એથી આગળ જઈને બીજા અનેક પડખા ખોલીને સ્પષ્ટ કરેલું છે કે વિચારથી આગળ વધીને પ્રયોગ થવામાં પુરુષાર્થનો ઉપાડાવવો જોઈએ. પ્રયોગ માટે તો પુરુષાર્થનો ઉપાડાવવો જોઈએ. ખરેખર તો પ્રયોગ શરૂ થવો તે પુરુષાર્થના તબક્કાનો પ્રારંભ છે, ત્યાંથી પુરુષાર્થનો તબક્કો શરૂ થયો, જ્યારથી પ્રયોગ શરૂ થયો ત્યારથી. અર્થાત વિરિગુણની પર્યાયમાં સ્વકાર્ય કરવાની ઉત્તેજના થતા વીર્યગુણની પર્યાયમાં પોતાનું નિજ કાર્ય કરવાની ઉત્તેજના થતાં વિચારનો વિષય માત્ર વિચારની મર્યાદામાં ન રહેતા પ્રયોગમાં આવી જાય છે. આમ ઓટોમેટિક બને છે. તત્વ વિચાર હોય છે, પણ જ્યારે પુરુષાર્થનો તબક્કો શરૂ થાય છે ત્યારે વિચારનો જ વિષય પલટીને પ્રયોગમાં આવે છે. એટલે શું થાય છે કે જે વાત વિચારવામાં છે તેનું એપ્લિકેશન શરૂ થાય છે. એ માણસને મનમાં વિચાર આવે પછી એમ લાગે કે જરૂરિયાત છે ને ચાલશે નહીં, તો એને કાર્યાન્વિત કરવા માટે એનો ઇનિશિયેટિવ મૂડ ઊભો થાય. અને એ કાર્ય કરવા માટેના એને જેટલા જેટલા ઇનિશિયેટિવ્સ હોય એ બધા એ ચાલુ કરે. એમ અહીંયા પણ જ્યાં તત્વ વિચાર ચાલતો હતો મુમુક્ષુ જીવને, એને એને પુરુષાર્થનો જ્યાં ઉપાડ આવે છે ત્યાં એને પ્રયોગ ચાલુ થઈ જાય છે. એટલે વિચારનો વિષય પ્રયોગમાં પલટાય છે. માત્ર વિચાર એટલે કે જ્ઞાનને રાગની પ્રધાનતામાં રોકાવું, એમાં કાંઈ પુરુષાર્થનો ઉપાડ નથી. બહિર્લક્ષી જ્ઞાન તેની પ્રધાનતા હોય કે રાગની પ્રધાનતા હોય, એમાં રોકાવું તેમાં કોઈ પુરુષાર્થ નથી. એમાં પુરુષાર્થનો ઉપાડ તો આવતો જ નથી. પરંતુ જે સ્વરૂપ જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચયમાં આવ્યું છે, જે સ્વરૂપ જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચયમાં એટલે ઓળખાણમાં અથવા ભાવભાષણમાં આવ્યું છે, તેની મહાનતાની મહિમા અંતરંગમાં એટલી હદે વધી જતા પરિણામમાં તેની અસાધારણ અસર થાય છે. મહિમા એકદમ વધી જાય ત્યારે તેની અસાધારણ અસર થાય છે. પરિણામની અંદર ઘણી અસર આવે છે. મહિમા ખૂબ વધી જાય ત્યારે પરિણામની અંદર ખૂબ અસર હોય છે. કે હું આવો મહાન છું, પોતાની મહાનતા છે એનો રસ આવે છે, અને એ ભાવમાંથી એને નીકળવું ગમતું નથી. આમ સ્વરૂપના અપૂર્વ મહિમા પૂર્વક નિજને અનુભવવાનો પ્રયાસ થવો તેને પ્રયોગ અહીંયા કહેવામાં આવ્યો છે. તે પ્રયોગ છે કે જે વિચારની ભૂમિકાથી આગળનો પ્રકાર છે. પછી વિચારથી આગળ વધેલો જીવ છે, માત્ર વિચારની ભૂમિકામાં રહ્યો નથી પણ પ્રયોગની ભૂમિકામાં આગળ આવેલો છે. આ પ્રકારના નિજ સ્વરૂપના મહિમાના સદભાવમાં જગતના સર્વ પદાર્થની કિંમત ઉડી જાય છે. જ્યાં સ્વરૂપના મહિમામાં આવી ગયો પછી જગતના પદાર્થોનો મહિમા ક્યાંથી રહે? કેમ કે સ્વરૂપ સુખથી ભરપૂર છે, જગતના પદાર્થો પોતાના સુખથી શૂન્ય ખાલી છે, અભાવરૂપ છે. અને અનાદિનું જે દીનપણું છે, જળ પદાર્થો પ્રત્યે દીન વૃત્તિ થતી હતી, તેમાં મૂળમાંથી ફેર પડી જાય છે. આ પાયામાંથી મૂળમાંથી ફેર પડી જાય છે, દીનતા ઉડી જાય. જે માણસને ઘરમાં અઢળક દોલતનો ખજાનો દેખાણો, એને હજી કપડાં ભલે બદલ્યા નથી, એ ફાટલા ટૂટલા એવા જ કપડાં હોય, અને કોઈ ચીજ હજી એ પૈસાથી એ દ્રવ્યથી કંઈ પદે ઘરમાં ચીજ આવી નથી, પણ એ ખજાનો જોતા જે પરિણામની અંદર જે ચીજ આવી મહેમાની, એની મહત્તા આવી, એને દીનતાને ખલાસ કરી નાખી, એને દીનતાની એરી આવે. દિનપણું છે એમાં મૂળમાંથી ફેર પડે છે. તે ઉપરાંત આવા પુરુષાર્થનો ઉપાડની સાથે પોતાનું અંતર અવલંબન થવા અર્થે અન્ય સર્વના અવલંબન વિના ધર્મ ચાલે છે. અવલંબનનું સ્પષ્ટીકરણ આપ્યું છે. આવા પુરુષાર્થના ઉપાડની સાથે પોતાનું અંતર અવલંબન થવા અર્થે અવલંબન લેવાનો છે. અનુભવ કરતી વખતે અન્ય સર્વના અવલંબન વિના ધૂન ચાલે છે. સ્વરૂપને કોઈનું અવલંબન પછી નથી રહેતો. અર્થાત વિચારની સાથે અધર્ષિત ધૂન ચાલે છે, જેમાં કોઈ નિમિત્તનું અવલંબન તો નથી જ, પરંતુ રાગની મંદતા કે પૂર્વ પર્યાયનું અવલંબન પણ નથી. પહેલા આવી પર્યાયથી માટે આમ થશે એમ નહીં, એ વખતની એક એક પર્યાય સ્વતંત્ર કામ કરે છે. ધૂનવાળી ખરેખર તો આવા આગળ વધતા પરિણમનને જોવા રોકાવામાં પણ તે જીવ રહેતો નથી. એવા છઠ્ઠા પેરેગ્રાફમાં વાત છે, એનો પોઈન્ટ અહીંયા આવ્યો કે આવું ધૂનવાળું પરિણમન આગળ વધી રહ્યું છે એને પણ જોવા રોકાતો નથી. એક સ્વરૂપને જોવામાં પડ્યો છે, એટલે જોનાર પર્યાયની દશા આગળ વધતી જાય છે તો પણ એને જોતો નથી. પરંતુ તેનું એક જ લક્ષ્ય ઉપર લક્ષ્ય હોવાને લીધે અને બીજે ક્યાંય લક્ષ્ય નહીં હોવાને લીધે એ ધૂન અધરથી ચાલે છે. સીધે સીધી અધર એટલે લક્ષ્ય સાથે જ એ ધૂનનો સંબંધ છે, બાકી ધૂનને કોઈ સંબંધ નથી. એ ધૂન અધરથી ચાલે છે અને ધૂન ચાલુ રહેતા તેમાં લક્ષિત વિષયનો રસ આવે છે, આવે છે ને જામે છે. સ્વરૂપની ધૂન ચડી ગઈ, સ્વરૂપના ભાવભાષણ પછી સ્વરૂપની ધૂન ચડી, એ ધૂનમાંથી હવે જલ્દી બહાર નીકળશે, અનુભવ લઈને બહાર નીકળશે. માત્ર ઉપલક વાંચન વિચારણામાં આ પ્રકારની ધૂન કે રસ હોતા નથી કે ઉત્પન્ન થતા નથી. આ ધૂનમાં એક સ્વભાવ માત્ર વિષય છે. આ ધૂનની અંદર તો એક જ વિષય માત્ર સ્વભાવ સિવાય બીજો વિષય નથી. સ્વભાવ 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 સ્વભાવનો મહિમા સ્વભાવનો મહિમા એટલો ઘર કરી જાય છે કે અનુભવ લઈને છૂટકો થાય. આ ધૂનમાં એક સ્વભાવ માત્ર વિષય છે તે એવા પ્રકારે વર્ણન કર્યું છે, તે એવા પ્રકારે કે તેનું ધ્યાન બીજે રહેતું, તેનું ધ્યાન બીજે સ્વરૂપ સિવાય બીજે ધ્યાન રહેતું નથી. તે પોતાના જ વિષયમાં તીવ્ર જાગૃતિ વાળો અને અન્ય સર્વથી ઉદાસીનતા વાળો ભાવ છે. બીજે ધ્યાન નથી રહેતું એનો અર્થ શું? કે પોતાના સ્વરૂપની જાગૃતિ ઘણી આવી છે, બાકી બધે શું થઈ ગયું, ઉદાસ ઉપેક્ષિત થઈ ગયું બધે. સ્વરૂપનો સૂક્ષ્મ વિકલ્પ ચાલે એની પણ ઉપેક્ષા, બહુ સારો વિકલ્પ આવ્યો એમ નહીં એની પણ ઉપેક્ષા. પર્યાય બહુ સારી આગળ વધી રહી છે એના ઉપર પણ ધ્યાન દેતું નથી. ધ્યાનમાં એ પોતાનું સ્વરૂપ એ છે. તીવ્ર અને અન્ય સર્વથી ઉદાસીનતા વાળો ભાવ છે કહેવા માત્ર નથી, આ વાત માત્ર કહેવા બોલવા માત્ર નથી, પરંતુ આવી ખરી ધૂન લાગે તો સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહીં તેવી ગેરંટી અનુભવી પુરુષોએ પ્રસિદ્ધ કરી છે. અંદર માં ઉતરી જાય ગેરંટી આપી છે. જો આવી ધૂન ચડે એને અનુભવ આવ્યા વિના એને રે નહી. આવા વિશિષ્ટ પરિણામમાં જે રસ આવ્યો તેનું સ્વરૂપ બતાવતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે તેને બહાર આવવું ગુઠે. રસ થયો, આત્મરસ એવો અંદર માં ચડે કે એને એ રસ છૂટવું ગમે, બહાર આવવું ગુઠે નહીં. કાઠિયાવાડી શબ્દ છે ગુઠે નહીં, ગુઠે નહીં એટલે ગમે નહીં. રસ તો જીવને રુચિના વિષયમાં જ આવે છે. રસ ક્યાં આવે? રુચિનો વિષય હોય ત્યાં રસ આવે, બીજે રસ ના આવે. રસ તો જીવને રુચિના વિષયમાં આવે છે અને જ્યાં પોતાના પરમાત્મા દ્રવ્યની રુચિ અનન્ય રુચિ થઈ, જ્યાં પોતાના પરમાત્મા દ્રવ્યની રુચિ અનન્ય રુચિ થઈ, રુચિ થઈ એમને અનન્ય રુચિ થઈ, ત્યાં બહાર આવવું કેમ ગમે? પછી એ રસમાંથી બહાર આવવું ગમે નહીં, કેમ કે એને નિરાકુળતા સાથે સાથે એનો સંબંધ છે. એ નિરાકુળતામાં આવતો જાય છે, નિરાકુળતા પ્રત્યે આગળ વધતો જાય છે, એટલે એને બહાર આવવું ગમે નહીં. આવા આત્મારથી જીવને ઉદયમાં આવી પડેલા પ્રસંગોમાં જે કાર્યો કરવા પડે છે તે બોજારૂપ લાગે છે. અહીંયા આ ભૂમિકામાં આવ્યો હોય એને કોઈ ઉદયના કાર્યો આવી પડે છે શું, પણ એને બોજારૂપ લાગે છે. કાળ સૌ કુટુંબ કાજ લોક લાગે, કાળ જેવું લાગે કે આ ક્યાં આવ્યું પડ્યું ત્યારે વચ્ચે. આવી પડેલી આફત જેવા લાગે છે એ બધા કામો, આવી પડેલી આફત જેવા લાગે છે. સામાન્ય માણસની જેમ તે ઊંઝીને કોઈ કાર્યમાં પડતો, સામાન્ય માણસની જેમ તે સામે ચાલીને એવા કામમાં પડતો નથી. આવી પડે એના માથે ઉદય તો પણ એને પરાણે પરાણે કરવું પડે, તો સામે ચાલીનું તો કઈ ઊભું કરે નહીં. ઘણા અમથી અમથી ઉપાધિ કરે છે ને, એ આ ભૂમિકામાં કોઈ થાય થઈ શકે એવું નથી બનતો. જો કે આત્માને રુચિ થવા છતાં હજુ અહીં વિકલ્પ છે, અહીંયા આ ભૂમિકામાં હજી વિકલ્પ ચાલે છે, પરંતુ વિકલ્પ ઉપર વજન નથી. એ વિકલ્પ ઉપર જરાય વજન, આ વિકલ્પ સારો આવ્યો, આ ભાવ સારો આવ્યો એમ જરા પણ વજન નથી. તેથી તેનું જોર નથી, એટલે એનું જોર પણ વિકલ્પ ઉપર જતો નથી. વિકલ્પ ઉપરનું જોર એ ઊંધી દિશાનું જોર છે. કેમ કે વિકલ્પ છે એ તત્વ આત્મતત્વથી અંતઃતત્વથી બાહ્ય છે, બહાર છે. એટલે જો વિકલ્પ ઉપર જોર જાય ઊંધી દિશામાં જોર ચાલી જાય એ અહીંયા નથી બનતું. ના, માનસિક શાંતિનું પ્રકરણ નથી, પણ હજી તો મન સાથે સંબંધ છે એટલે શાંતિ માનસિક છે. આત્મિક શાંતિ પ્રગટી નથી ને, પણ આત્મિક શાંતિ તરફ જાય છે. અને સુખગુણનો જે પર્યાય દુઃખરૂપ પરિણમી રહ્યો છે એ ઘટતો જાય છે, એ ઘટતું જાય છે, એમ આકુળતા ઘટતી જાય છે એમ છે. હા, ચોક્કસ તેને સુધારસ કર્યો છે, સુધારસ કર્યો છે. સુધારસ કે જે મુખને વિષય પર છે 471-472 પ્રથમ પરંતુ આ હું એમ લાગે છે એ પ્રકારે સ્વભાવ ઉપર ગોલનનું જોર છે, લાગે છે વિકલ્પ ઉપર જોર નું, પણ જે ફીલ થાય છે આ હું આ હું આ હું, એ અસ્તિત્વ વિદાય છે એના ઉપરનું જોર છે. એ પ્રકારે સ્વભાવ ઉપર ગોલનનું જોર છે. ગોલનમાં સ્થૂળ વિકલ્પો રહેતા નથી, વિકલ્પો સૂક્ષ્મ થઈ જાય છે. ગોલન ચાલે છે ત્યારે સ્થૂળ વિકલ્પો મટી અને સૂક્ષ્મ વિકલ્પો થઈ જાય છે. અને જોરથી વેગ ગોલનમાં, જોરથી વેગથી ગોલનમાં સ્વ વિષય ઘૂંટાવા લાગે છે. ઘૂંટાવાનું દ્રષ્ટાંત એક બહુ સરસ છે. ઓપરેશન થિયેટરમાં કોઈ જોવા જાય ઓપરેશન, અને આગળ પાછળ જોવાની પ્રેક્ટિસ ન હોય તો જોતા મેં એને એવું સેકન્ડોની અંદર એ દ્રશ્ય એટલું બધું ઘૂંટાઈ જાય છે. ત્યાં સ્થૂળ વિકલ્પો નથી, ત્યાં લાંબા વિચાર નથી, પણ ગણતરીના સેકન્ડમાં સેકન્ડોમાં એટલું બધું ઘૂંટણ થઈ જાય છે, બેભાન થઈ જાય છે, બેસુદ્ધ થઈ જાય છે, એમાં જોઈ શકતો નથી. ઓપરેશનને જોઈ શકતો નથી, બેસુદ્ધ થઈ જાય છે. અહીંયા ત્યાં ક્યાં વિચારણા કંઈ કરી છે, પણ દેહાધ્યાસને લીધે, દેહના દર્દને જોઈ ન શકવાથી, એ દર્દ સંબંધીના દુઃખનું પરિણમન ઘૂંટાઈને એને બેશુદ્ધ કરી નાખે છે. અને તે કેટલા અલ્પકાળમાં, થોડી સેકન્ડો નહીં. અહીંયા જેટલા જોરથી ગોલનમાં આત્માનો વિષય સ્વરૂપ ઘૂંટાવા માંડે છે, અને આ રીતે નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં નિર્વિકલ્પ સ્વરૂપનો રસ છે, નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં આ હું એમ થઈ જતા વિકલ્પ ઉત્પન્ન થતા નથી. નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં જોરથી એકાકાર થઈ જાય કે આ હું, ત્યાં વિકલ્પ ઉત્પન્ન થતા નથી. કેમ કે પરિણામ સદાકાર થઈ ગયું, ત્યાં નિર્વિકલ્પ સ્વરૂપ સાથે સદાકાર થઈ ગયું. એનો અર્થ કે વિકલ્પો પણ છૂટી જાય છે. જુઓ, અહીં આ હું એવો વિચાર માત્ર નથી, પરંતુ એમ લાગે છે કે આ હું, ભાષણમાં લાગવું છે, ફીલ થવું છે. વિચારનું સ્ટેજ નથી આ, આ ફીલનું, ફીલિંગ થવાનું, લાગવાનું સ્ટેજ છે. લાગવું એટલે અસર થવી, લાગવું એટલે અસર થવી. દર્શનોનું માપ પણ એના ઉપર લગાવે છે કે જ્ઞાની પુરુષોના, સત્પુરુષોના, શ્રી ગુરુના વચનો શ્રવણ થતા, પ્રત્યક્ષ યોગે શ્રવણ થતા જો જીવને અસર સારી થાય છે તો એનો દર્શન મોહ ઘટ્યો છે એમ નક્કી થાય છે. અને એ વચનો જો કાંઈ અસર ન કરે તો દર્શન બહુ મજબૂત છે, જાડો છે એમ નક્કી થાય છે. આ દર્શનોની માપણી છે, અસર થવી એ દર્શનોની માપણી છે. એટલે કૃપાનુદેવે તો લીધું છે ઉપદેશ થાય એમાં, કે જેને દર્શનોનું જાડું ગોદડું ઉડ્યું છે એને શ્રી ગુરુના ઉપદેશની લાકડી વાગતી, લાકડી વાગતી નથી એનો અર્થ અસર થતી નથી. અને હરુકર્મી જીવ હોય, પાત્રતાવાન હોય, દર્શનનો મીઠો હોય, તો એને વચનોની અસર થાય છે, એટલે એને લાગવા માંડે છે. લાગવું એટલે અસર થવી. જ્યાં પોતાપણું ન હોય, મમત્વ ન હોય, ત્યાં કાંઈ લાગવું કે અસર થતી નથી, તે તો સૌ કોઈને અનુભવ ગોચર છે. આ મૃત્યુ નોંધ વાંચે જ છે ને, એમાં કઈ અસર થાય છે? કોલમ ભરેલી હોય, 8-10 જણા ને વાત લખી હોય ત્યાં અસર થાય છે, પણ પોતાની જ્ઞાતિ ન હોય અને વાંચે કે આ ગામ ને આ નામ અને આ ઉંમર અને આ સગા તે અસર થવા માને, આપણને કઈ સમાચાર મળ્યા નહીં. કોઈ કારણસર સમાચાર મળ્યા પેલા છાપું વાંચ્યું, સીધી અસર થવા માંડે, કેમ કે પોતા પણ ઓળખે. એમ શ્રી ગુરુ તને તારા આત્માની વાત કહે છે, એ તને પારકી લાગે છે ત્યાં સુધી અસર નથી થતી એમ કે છે. દાખલા તરીકે આપણે પરિભ્રમણ ની ચિંતનાનો વિષય ચાલે, મારું પરિભ્રમણ આમ મને આવું મારું પરિભ્રમણ થશે, અસર થવા મને પોસાય, આ પરિભ્રમણ મને પોસાય, કોઈ કોઈ વાતે મને ન પોસાય, તો એને પોતાની પોતાની પોતાના જાતને ઇન્વોલ્વ કરે ત્યાં અસર થવા માંડે. પારકું લાગે, કોકની વાત સાંભળતો એવું લાગે, એમાં અસર થતી નથી. એમ આત્માની વાત, આત્માની વાત એને પોતાની લાગે તો અસર થવા માંડે, રસ આવવા માંડે, અને પારકી લાગે તો એને ખબર છે હવે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપી છે. આપણને તો મોઢે થઈ ગયું છે આમ કહેવાય, ના આપણે તો ગુરુદેવના વર્ષોથી સાંભળી છે ને, હવે આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે, જ્ઞાનાનંદ સ્વરૂપ, આપણને તો મોઢે થઈ ગયું છે ભાઈ, એમ મોઢે કરવાની ચીજ નથી, એની તને અસર થવી જોઈએ. હું સુબોધ આવ્યું, આ વાત તો મોઢે થઈ ગઈ, શું કે છે. લાગુ કે સંસ્કૃતે સૌ કોઈને અનુભવ ગોચર છે, અહીં નિજમાં નિજ બુદ્ધિ થતા દ્રવ્ય સ્વભાવ પોતા રૂપે પ્રથમ લાગે છે. નિજમાં નિજ બુદ્ધિ થતા સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. નહીતર જ્ઞાનનો અનુભવ તો બધાને છે, પણ સ્વપણું કંઈક બીજી જગ્યાએ છે. સ્વપણું દેહમાં અને રાગમાં અને બીજા સંયોગોમાં છે, તો જ્ઞાનમાં સ્વપણું આવતું નથી, તો એને આત્મા ક્યાંથી જણાય. કૃપાળુદેવના વચના મૃતમાં એક વાત છે કે નિજમાં નિજ બુદ્ધિ થવી તે પરિભ્રમણ મટવાનું કારણ છે, અને પરમા નિજ બુદ્ધિ થવી તે પરિભ્રમણ થવાનું કારણ છે. જેને આ પરિભ્રમણ મટાડવાની ભાવના જિજ્ઞાસા થઈ હોય તેને તે જ્ઞાન જેનામાં ઉત્પન્ન થયું છે તેની દાસાનું દાસપણે ભક્તિ કરવી આવે છે. બહુ સરસ પત્ર છે, 439 વખત શું કહ્યું કે અહીં નિજમાં નિજબુદ્ધિ થતા દ્રવ્ય સ્વભાવ પોતા રૂપે પ્રથમ લાગે છે, આ સ્વભાવ તે હું એવું લાગવા માંડે છે. અહીં માત્ર સામાન્ય લાગવું નથી, પરંતુ તેનું જોર વધતા તદ્રુપ સ્વીકાર તદ્રુપ સ્વીકાર પરિણમન થઈ જાય. સ્વાકાર સ્વીકાર ને પણ સ્વાકાર લેવું અહીંયા અહીં, પરંતુ તેનું જોર વધતા તદરૂપ સ્વાકાર પરિણમન થઈ જતા સ્વાકાર પરિણમન થઈ જાય છે, સહેજે સહેજે જોરને કારણે થઈ જાય છે. એટલે સમ્યક દર્શન તો થઈ જાય છે, કરવું પડતું નથી, જોરમાં ને જોરમાં સમ્યક દર્શન થઈ જાય છે. એટલે તેમાં વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે, ઝૂનમાન ઝૂનમાન જોરમાં જોરમાં હાલે છે, એમાં નિર્વિકલ્પતા આવી જાય છે. નિર્વિકલ્પ થવાનો વિકલ્પ નથી ત્યાં, નિર્વિકલ્પતા આવી જાય છે, કેમ કે પર્યાય ઉપર લક્ષ નથી. અંદર માં ઉતરી જેવો જવાય છે તેમ કહેવાય છે. આ રીતે નિર્વિકલ્પ સમ્યક દર્શન ની દશા ઉત્પન્ન થયા પહેલા તેના કારણરૂપ સ્વસન્મુખ મતિ જ્ઞાનની દશા, મતિશ્રુત જ્ઞાનની દશા, અનન્ય રુચિ અને પુરુષાર્થનું જોરવાળું પરિણમન થતા ત્રણે ગુણ લીધા, જ્ઞાન શ્રદ્ધા અને પુરુષાર્થ ત્રણ લીધા, પછી નિર્વિકલ્પ થશે ત્યાં ચારિત્ર થઈ ગયું. શું કહે છે કે આ રીતે નિર્વિકલ્પ સમ્યક દર્શનની દશા ઉત્પન્ન થયા પહેલા તે દશાના કારણરૂપ સ્વસન્મુખ મતિશ્રુત જ્ઞાનની દશા, શ્રદ્ધામાં અનન્ય રુચિ અને પુરુષાર્થનું જોરવાળું પરિણમન થતાં સમસ્ત ગુણોના પરિણમનને, બાકીના સમસ્ત ગુણોના પરિણમનને ચારિત્ર સહિત સ્વદ્રવ્યાકાર ભાવે, પછી આનંદ શાંતિ બધાવી સ્વદ્રવ્યાકાર ભાવે પરિણમાવી સર્વગુણાસ્તે સમ્યક્તાને ઉત્પન્ન કરે છે. બધા જ ગુણોમાંથી યથાસંભવ શુદ્ધિ અને સમ્યક દશા ઉત્પન્ન થાય છે. સમ્યક્તાને ઉત્પન્ન કરે છે કે જે પરિણામ અનંત ભવનું છેદક છે, ત્યાં સમ્યક ઉત્પન્ન થયું, અનંતા ભવના ભૂકા બોલાવી દીધા. સમ્યક દર્શન થયા પહેલા પૂર્વ પર્યાયનો આવો ક્રમ છે. સમ્યક દર્શન થયા પહેલાની પૂર્વ પર્યાયનો આવો એક ક્રમ છે. એ ક્રમને ટેલી કરવા માટે, મેળવવા માટે સમજી લેવો. અંતરંગ પરિણામોની આવી સ્થિતિ થયા વિના કોઈને કદી સમ્યક દર્શનની ઉત્પત્તિ બીજા પ્રકારે થતી નથી. આ પ્રકારે જ સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય. સમ્યક સન્મુખ થયા વિના કોઈને ઉત્પત્તિ થાય સમ્યક દર્શનની, ન ભૂતોલ ન ભવિષ્યતિ, તેમ સમજવા યોગ્ય છે. આ નવમા પ્રકારનો ફેરફાર લીધો, હવે છેલ્લો દસમો પ્રકાર લીધો છે કે અહીં સ્વરૂપના નિર્ણય નહીં, યથાર્થ નિર્ણય કહેવાનું એક સબળ કારણ શું. અને યથાર્થ નિર્ણય કેમ કયો? સ્વરૂપ નિર્ણયને અહીંયા યથાર્થ શબ્દનું વિશેષણ લગાવ્યું છે. તેનું એક સબળ કારણ તે પણ છે કે ઉક્ત યથાર્થ નિર્ણય થતાં દિશા બદલીને પરિણામ સ્વસન્મુખ પ્રવર્તવા શરૂ થાય છે. માત્ર ધારણાથી નિર્ણય કર્યો હોય તો દિશા ન બદલાય, અહીંયા જ પરિણામની દિશા બદલાઈ જાય છે, સ્વસન્મુખ થઈ જાય છે. તેમજ પુરુષાર્થ સહિત ભેદ જ્ઞાન કરતા કરતા પુરુષાર્થ વધીને વેદ અનુભવની પ્રાપ્તિ થાય છે. ત્યારે વિકલ્પના કાળે જે પરોક્ષપણે ભાષ્યમાન થયેલ વિકલ્પના કાળે જે પરોક્ષપણે ભાષ્યમાન થયેલ તે સ્વરૂપનો જ, તેનો જ જે ભાષ્યમાન થયેલ તેનો જ અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થયો તેમ જણાય છે. એટલે કે જે ભાષ્યમાન થયું હતું તે જ સ્વરૂપ અનુભવમાં આવ્યું છે એમ જણાય છે. એમાં જરા પણ ફેરફાર નથી, કેમ કે પરમાર્થનું સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થઈ હતી. સ્પષ્ટ પ્રતીતિ હતી, ધૂંધળી નહોતી, બહુ સ્પષ્ટ હતી. એ અનુભવમાં તો એકદમ અતિન્દ્રિય પ્રત્યક્ષ સ્પષ્ટ થયું, નક્કી થઈ જાય. જે નિર્ણયમાં આવ્યો હતો એ જ અનુભવમાં આવ્યો. આ લક્ષણ પણ નિર્ણયની યથાર્થતાને સિદ્ધ કરે છે. એની જે સ્પષ્ટતામાં તે જ દ્રવ્ય અનુભવમાં આવ્યું તો બતાવે છે નિર્ણય યથાર્થ. અનુભવમાં પણ તે જ આવ્યું છે, બીજું આવ્યો નથી. આ પ્રકરણમાં કેટલાક તર્ક થવા સંભવિત છે. આ જે પ્રકરણ છે ભાવભાષણનું સ્વરૂપ નિર્ણય, એમાં સંભવિત કોઈ પ્રશ્નો ઉઠે છે, તર્ક ઉઠે છે, એની પણ ચર્ચા આ પ્રકરણ પૂરું કરતા પહેલા કરી છે. આ પ્રકરણમાં કેટલાક તર્ક થવા સંભવિત છે અને તે વિચારવા યોગ્ય પણ છે. એ બધા તર્ક વિચારી લેવા, એટલે ક્યારે પણ ગૂથું ખાવાનો વારો પ્રશ્ન છે. પેલો તર્ક કે અભેદ જ્ઞાયક સ્વરૂપના અનુભવ કાળે લક્ષણ ભેદ અથવા કોઈ ગુણ કે ધર્મ કે પર્યાયનો ભેદરૂપ અનુભવ થતો નથી. જ્યારે સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે અભેદ સ્વરૂપનો અનુભવ થાય છે. તે અભેદ સ્વરૂપમાં અપેક્ષાએ ભેદો રહેલા છે. આનંદ ગુણોનું અભેદ સ્વરૂપ છે ને દ્રવ્ય, તો દ્રવ્ય સ્વભાવમાં અનેક ગુણો છે, છતાં જુદા જુદા ગુણોનો ભેદરૂપ અનુભવ થતો નથી. તો પછી નિર્ણયના કાળે લક્ષણ ભેદ શા માટે અપનાવવો? અનુભવ કાળે અભેદનો અનુભવ છે અને નિર્ણય કાળે લક્ષ્ય લક્ષણમાં ભેદની વાત તમે ચર્ચામાં લ્યો છો કે લક્ષણ પૂર્વક લક્ષ્યનો ભાવ ભાષણ થાય. તો આમ શું કરવા? પ્રશ્ન ઉઠાવ્યો છે, તર્ક ઉઠાવ્યો છે કે લક્ષણનો ભેદ કરતા તો ભેદનું ગ્રહણ થાય છે. પ્રશ્નમાં એ છે કે લક્ષણનો ભેદ ગ્રહણ કરતા તો ભેદનું ગ્રહણ થાય છે અને ભેદનું ગ્રહણ અભેદનો અનુભવ કરાવવા માટે સુસંગત કારણ છે કે નથી? સુસંગત કારણ નથી. કારણ તો એનું સુસંગત હોવું જોઈએ ને, આમાં તો તમારો તમારી વાતમાં સુસંગતતા આવતી નથી. આવો તર્ક અથવા પ્રશ્ન થવા સંભવિત છે, તેનું સમાધાન એ છે કે લક્ષણના આધાર વગર લક્ષ્ય આત્માનો નિર્ણય થઈ શકતો નથી. આ નિર્ણયનો તબક્કો છે, આ ક્યાં અનુભવનો તબક્કો છે? અનુભવ બીજી વાત છે ને નિર્ણય બીજી વાત છે, જુદા જુદા તબક્કાની વાત છે. અર્થાત નિર્ણયના કાળે આવો ભેદ ઉપજવો અનિવાર્ય છે, તે જ વસ્તુ સ્થિતિ છે. કારણ કે ઓળખવાની પ્રક્રિયા સર્વત્ર આ રીતે થાય છે. ઓળખવાની પ્રક્રિયા આ પ્રકારે થાય, જેમ હીરાને પરખવા માટે હીરાના ખાસ ચિહ્નોના જ્ઞાન દ્વારા જ હીરાને ઓળખાવીને તેનું મૂલ્ય કરી શકાય છે બધા પાસાથી. પણ તે હીરાને અલંકારમાં મઢીને પહેરવાના આનંદને ભોગવવા કાળે તેના એક લક્ષણનો કે એક વિશિષ્ટતાનો ભેદ ઉપજતો નથી. અનુભવ તો આનંદ ભોગવવાનો કાળ છે, પેલો તો પરખવાનો કાળ છે. પરખતી વખતે બધી પરીક્ષા કરવી પડે, એમાં બધા ભેદની વાત આવે. પણ એ જ હીરાને દાગીનામાં પહેરવો હોય ત્યારે કાંઈ ભેદ આવે નહીં, ત્યારે તો આનંદ હરખ હરખ હરખ. પણ શેનો? એ વાત કરવા, મને હરખ કરવા દે, મને હરખ ભોગવવા દે, અત્યારે વાત બાતમાં કાંઈ મજા નહીં. આ રીતે આત્માને ઓળખ્યા વિના તેનો ખરો આનંદ પામવા ભોગવવા સુધી પહોંચી શકાતો નથી. આમ છે, પોતાના ચૈતન્ય સ્વરૂપનો વિકલ્પોની ભૂમિકામાં વિકલ્પ દશા સહિતના જ્ઞાન દ્વારા ભેદપૂર્વક અભેદ સ્વરૂપનો નિર્ણય કર્યો હતો. ભેદપૂર્વક પણ નિર્ણય અભેદનો કર્યો હતો. હવે તેમાં વ્યાપ વ્યાપક થઈને એવા પ્રકારે પ્રવર્તે કે જ્યાં ધ્યાતા ધ્યેયપણાનો પણ ભેદ પણ રહે નહીં. એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. એ પછી આપણે અનુભવ ધારણ કર્યું છે ને ટોડર મળીએ એ સ્ટાઈલથી, પછી થોડું વાત એ બી થયા. અને નય ચક્રની જે એમણે ગાથાનું ઉદાહરણ કર્યું છે એ ગાથાનું પણ એ ઉદાહરણ કર્યું છે, એના ઉપર જરા વિશેષ કરીશું.